તારીખ 5/11/1986 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 206, પ્રવચન અડધી કલાકનું છે.
દિવાળીના દિવસે પહેલો ગુણ આપણે ગ્રંથનો પ્રારંભ કરવા માટે સ્વાધ્યાય કરે છે. ઓમ છે આત્માનો વાચક શબ્દ છે, આત્મા શબ્દાર્થી પદાર્થ છે અને અક્ષરાત્મક શબ્દ છે. એવું આત્મામાં કાંઈ નથી, અથવા કોઈ પણ પદાર્થમાં પદાર્થનો વાચક શબ્દ હોતો નથી. વાચ્યભૂત એવો જે પદાર્થ સાકર, સાકર પદાર્થમાં સાકર નામનો શબ્દ નથી છે, એનું વાચ્ય છે તે પદાર્થ છે, વાચક છે તે શબ્દ છે. આત્મા છે એ આત્મા શબ્દ છે અને એનું વાચ્ય આત્મા પદાર્થ છે. એનું એક વાચક અનક્ષરાત્મક જે શબ્દ છે તેને ઓમ શબ્દથી પણ કહેવામાં આવે છે. અને પરમ આત્મને નમઃ, પોતાના પરમ આત્મ સ્વરૂપ આત્માના પરમ સ્વરૂપને નમસ્કાર કર્યો છે, એ ઓમ છે. ખરેખર ઓમ તો પરમાત્મ સ્વરૂપ છે, પરમાત્મા છે તે ઓમ સ્વરૂપે છે. ભિન્ન ભિન્ન શબ્દોથી એક જ પદની ભાવના ભાવવામાં આવે છે. નમઃ કહેતા નમવું, નમવું કહેતા ઢળવું, ઢળવું કહેતા એમાં તન્મય રહેવું, લીન રહેવું, શ્રદ્ધાએ કરીને, જ્ઞાને કરીને, આચરણે એ રીતે ઓમને પરમાત્મને નમઃ એ મંગળ અર્થે, મંગળ ભાવનાને અર્થે ત્યાં માંગણી કરીને શરૂઆત કરે છે ગ્રંથની. અને સંક્ષિપ્તમાં પહેલા ભૂલની વાત લઈએ તો જે જીવને આત્મહિત કરવું છે, એક આત્માના હિતની જેને ચિંતા છે, સંયોગોની ચિંતા નથી પણ પોતાના આત્મહિતની ચિંતા છે. ચિંતા વિનાનો કોઈ જીવ નથી, છે કોઈ જીવ ચિંતા વિનાનો? બધા ચિંતા કર્યા જ કરતા હોય છે. સામાન્યપણે એક દ્રષ્ટિ નાખો બધા જીવો ઉપર, મનુષ્યો ઉપર, તો સામાન્યપણે બધા મનુષ્યો ચિંતામાં પડેલા જ છે, કેમ કે એનો પોતાના સંયોગો વિશેનું ચિંતન ચાલુ હોય છે. આમ કરવું છે, આમ કર્યું છે, આમ કરવું છે ને આમ કરશું, આમ કર્યું છે, આમ કરવું છે ને આમ હજી કરશું, આ બધી ચિંતા સંયોગની જગતવાસી જીવને ચાલે છે. એમાંથી એ જગતમાંથી છૂટો પડીને, જુદો પડીને, જે સિદ્ધ થવાના રસ્તે, સિદ્ધાલયના રસ્તે પહેલું ભાવમાં પ્રયાણ કરે છે, ત્યારે એની દશામાં જે ફેરફાર થાય છે એમાં એને પહેલી ચિંતા પોતાના ભવભ્રમણની થાય છે. સંયોગોની ચિંતા નથી થતી પણ ભવભ્રમણની ચિંતા થાય છે કે અરે આ જન્મ મરણ મટવાનો કોઈ ઉપાય હશે કે નહીં હોય, કે આમ નામ બસ જન્મ મરણ, જન્મ મરણ કર્યા કરવાના. આમ તો જીવો સ્વીકારે છે જગતમાં કે મરણ કોઈના હાથની ચીજ નથી, કેમ કે કોઈને મરવું નથી, છતાં અનિચ્છાએ પણ એ સ્થિતિ સ્વીકારી લેવી પડે છે. તો એ જન્મ મરણ અહીંથી મરે છે, ગમે ત્યાં જન્મે છે, એ પણ એના હાથની વાત નથી. ક્યાં જન્મવું એની ઈચ્છા પ્રમાણે થતું છે કે હવે મારે અહીંથી તો અહીં જ જવું છે, એવું તો કાંઈ બનતું નથી. તો પરવશપણે ગમે ત્યાં જવું પડે અને ગમે તેવા દુઃખ ભોગવવા પડે એ સ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય ખરો કે નહીં એની ચિંતા જેને લાગી છે, ત્યારે ચિંતા હોય ત્યારે ક્યાંય ગમે નહીં આ સ્થિતિ થાય. ક્યારે ન ગમે? ચિંતા હોય ત્યારે ક્યાંય ગમે નહીં. એને એમ કહે છે કે તને આવી ચિંતા કઈ છે અને ક્યાંય ગમતું નથી. જો તારી આવી સ્થિતિ હોય તો જા તું અંદરમાં તારા આત્માના પરિચયમાં, આત્માના સ્વભાવનો પરિચય કર, સ્વભાવનો આશ્રય કર. ત્યાં સુખ શાંતિ આનંદ બધું ભરેલું હોવાથી ત્યાં જતાં તને ગમશે ગમશે અને તારી ચિંતાનો પણ નાશ થઈ જશે. ભવ અને ભવના કારણના અભાવ સ્વભાવે રહેલું તારું આનંદમય જે તત્વ છે એમાં આત્મામાં જતા ઉપયોગ એમાં પરિણામ જતા પરિણામમાં જે બેચેની છે અણગમો છે એ ચાલ્યો જશે. નિરાકુળ શાંતિ તને વિદાશે અને એટલા માટે તને અમે એમ કહીએ છીએ કે એમાં જા, એમાં ગમે એવું છે અને એમાં તું ગમાડ. બસ કાઠિયાવાડી ભાષાને એમાં ગમાડ, ગમવું. ત્યાંથી આ બોલથી પ્રારંભ કર્યો છે આ શાસ્ત્રનો. હવે બીજો બોલ છે એ આત્મપ્રાપ્તિ કરવી હોય તો એને શું કરવું જોઈએ, એના પરિણામ કેવા હોવા જોઈએ એ સંબંધની અંદર સ્પષ્ટીકરણ છે આ બોલની અંદર. જેને આત્માને પ્રાપ્તિની રીત કહીએ છે, બીજો બોલ છે એ વિષયમાં છે. વર્ગીકરણ કર્યું છે આપણે. પૂર્વ ભૂમિકા એટલે પ્રાપ્તિ પહેલાની ભૂમિકા. સ્વરૂપ પ્રાપ્તિ પહેલા મુમુક્ષુ જીવને યોગ્ય, પાત્ર જીવને યોગ્ય ભૂમિકા કેવી હોય છે એનું આ બીજા બોલની અંદર બહુ એકદમ સ્પષ્ટ અને સુંદર ચિત્ર ખેંચે. અંતરના ઊંડાણથી પોતાનું હિત સાધવા જે આત્મા જાગ્યો, શું કહેવું છે? અંતરના ઊંડાણથી પોતાનું હિત સાધવા જે આત્મા જાગ્યો, ઉપર ઉપરથી નહીં. જેમ કે ચાલો વખત પસાર કરવો છે, ચાલો જઈએ સાંભળવા, અથવા સાંભળવામાં કાનને ગમે એવી વાત આવે છે, મનને ગમે એવી વાત આવે છે, માટે મનોરંજન માટે સાંભળવા જવું છે, બહુ સારી વાત, મજા આવે છે. શું કે ફલાણાનું વાત સાંભળીએ છીએ ત્યારે એમની વાતમાં મજા આવે છે, માટે અમે જઈએ છીએ. એ અહીંયા કોઈ મનોરંજન માટે નો આ વિષય નથી. એટલે તો પહેલામાં બીજામાં જો સંધિ લઈએ તો એ છે કે જેને ભવભ્રમણ મટાડવું છે અને અંતરના ઊંડાણમાંથી જેને આત્મહિત સાધવા માટેની જાગૃતિ આવી છે, મારું હિત મારે કરી જ લેવું છે, હવે મારા હિતના વિષયમાં, મારું હિત કરવાના વિષયમાં મારે ગફલતમાં રહેવું નથી અને ગફલતમાં રહેવા જેવું નથી. આ જીવે પરિભ્રમણમાં અનંત કાળ કાઢ્યો, એમાં એને પોતાનું કલ્યાણ કરવાનો વિચાર કે ભાવ નથી કર્યો, ઈચ્છા નથી કરી એવું નથી. એને એવી ભાવના ઉપર ઉપરથી તો અનંત વાર થઈ છે અને એ ભાવના એને ઉપર ઉપરથી અનંત વાર થઈ છે એટલા માટે એને એ ભાવના અનુસાર ઉપર ઉપરથી પ્રયત્નો પણ અનંત વાર અનંત પ્રકારના કર્યા છે. કોઈ વાર તો એને મહાકષ્ટ દેહ કષ્ટી પડે એવા પણ પ્રયત્નો કર્યા છે. તે એમ સમજીને કે આ દેહ કષ્ટી છે એ સાધના છે ને એ ધર્મ છે, એવું સમજીને પણ, ખોટા ઉપાયને સાચો ઉપાય માનીને પણ એણે અનેક વાર પ્રયત્ન કર્યા છે. અને એવું કષ્ટ ભોગવીને પણ એણે સાચો ઉપાય નથી ગ્રહણ કર્યો, અથવા સાચો ઉપાય એને મળ્યો નથી, જાણ્યો નથી, સમજ્યો નથી અને તેથી અનુસર્યો નથી. તો એમાં ખામી શું રહી ગઈ છે? કે ખામી એને જે ઊંડાણથી પોતાનું હિત સાધવા માટેની જે જાગૃતિ આવવી જોઈએ અને આત્મ પ્રાપ્તિની જે ખરેખરી લગ્ની લાગવી જોઈએ એ એને લાગી નથી, કે જે આત્મલગ્ની એને માર્ગ કરી દેતી હોય છે, કરી દે છે, કરી દેશે, એ પરિસ્થિતિમાં એ આવ્યો નથી. થોડો વિચારમાં વિષયદાયક વિષય તો એટલો છે કે આ જીવે જપ તપ ત્યાગ બધું કર્યું અને ત્યાગ કર્યો ત્યારે અનુકૂળતાઓ છોડીને પ્રતિકૂળતાઓ વેઠી, તો પછી એને અંદરના ઊંડાણમાંથી આ હિત સાધવાની વૃત્તિ નથી આવી એમ કેમ કહી શકાય? અનુકૂળતાઓ રાખી અને જેને સાધના કરવી છે એને તો એમ કહી શકાય કે એને અનુકૂળતાઓ સાચવવી હતી અને સાધના કરવી હતી, તો એ કાંઈ એના અંદરના ઊંડાણની અંતરના અંતરની ભાવના તો એની કાંઈ લાગતી નથી. અંતરની ભાવના તો એની અનુકૂળતાઓની છે, પણ જે અનુકૂળતાઓનો ત્યાગ કરીને પૂર્વ પુણ્યના યોગે પ્રાપ્ત અનુકૂળતાઓ હોય એનો ત્યાગ કરીને પ્રતિકૂળતાઓ વેઠીને એની માનેલી સાધના કરે છે, એને છે સાચી રીત પકડતો નથી, એને અંતરના ઉંડાણમાંથી ભાવના કે લગ્ન નથી થઈ કે જાગૃતિ નથી થઈ, એમ કેવી રીતે કહેવું? આ તો બરાબર પ્રશ્ન આવી શકે એવું છે ને, કેમ કે આ જીવે ઊંધે માથે તપ કર્યા છે, છ છ મહિનાના ઉપવાસ કર્યા છે અને અંગ પૂર્વના શાસ્ત્રોનું ભણતર પણ કર્યું છે, જીન દીક્ષા અંગીકાર કરીને પંચમહાવ્રત નિરતિચાર પાયા છે, દ્રવલિંગી મુનિ અનંતવાર થઈને નવમી ગ્રેવક ગયો છે, તો એને અંતરના ઊંડાણમાંથી હિત સાધવા માટે જાગ્યો નથી. ઘર બાર ગ્રહસ્થી અથવા રાજપથ છોડીને ગયો હોય, ગુરુદેવ તો કહેતા હજારો રાણીને છોડીને ત્યાગ કરીને ગયો છે, એવો એને લોકોને એમ લાગે કે આ તે કાંઈ વૈરાગ છે કોઈ, એવો વૈરાગ પણ એને ધારણ કર્યો છે. જોનારને એમ લાગે કે વૈરાગની મૂર્તિ છે, શું લાગે? વૈરાગની મૂર્તિ છે, ક્યાંય એને રસ પડતો નથી એવું લાગે, કોઈ પ્રવૃત્તિમાં રસ પડતો નથી એમ લાગે. આ તે કઈ જાતની અંતરના ઊંડાણની જાગૃતિ ને લગ્ન આ કઈ જાતની વિસ્તાર એટલા માટે છે કે એનું ખાસ સ્વરૂપ શું, એનું મૂળ સ્વરૂપ શું, કે જેને લગ્ન કહીએ, જેને અંતરના ઊંડાણથી હિત સાધવાની જાગૃતિ કહીએ, એનું ખાસ સ્વરૂપ શું. આ શાસ્ત્રની અંદર ઊંડાણ શબ્દ નો પ્રયોગ ઘણો છે, બીજા જ મૂળમાં આ શબ્દ શરૂ થઈ ગયો છે, પણ શાસ્ત્રના પરિચયથી એમ કહી શકાય કે કેટલાય બોલની અંદર ઊંડાણ શબ્દનો પ્રયોગ કર્યો છે. આ ઊંડાણ શું ચીજ છે? ઉપર ઉપરનું શું અને ઊંડાણ શું, આ વસ્તુ વિષય તો વિચારવો જોઈએ ને, નહીતર તો એમને મહેલા જવાનું થાય. એનો ભાવ તો ભાસવો જોઈએ કે ઊંડું શું છે. હવે જે અનુભવનો વિષય છે એમાં અનુભવનું ઊંડાણ છે, અને એ સિવાય ઉપરનું શું છે કે વાતચીત અને વિચાર તે ઉપરની પ્રવૃત્તિ છે. જ્યાં સુધી આ પ્રકરણ બધું ભાવનું ચાલશે, આ અધ્યાત્મ ગ્રંથ હોવાથી બધી ભાવની જ વાતો લીધી છે અનેક પડખાથી. કેટલીક વાતો તો સરખી લાગે પણ એની અંદર ક્યાંક ને ક્યાંક નવીન સમજવાની વાત હોય છે, એટલે એ બોલ લેવામાં આવ્યા છે. તો આ જે ભાવોનો વિષય છે, સ્વભાવ ભાવો અને વિભાવ ભાવો બે પ્રકારના આત્માને વિશે ભાવો છે. જીવને તે ભાવનો અનુભવ થાય છે. હવે એનો એ વિષય વિચારમાં અને વાતચીતમાં શબ્દોમાં લખાણમાં બોલવામાં જે આવે છે એ વિષયના ઊંડાણમાં જવું હોય તો એ ભાવના અનુભવ સુધી પહોંચવું જોઈએ. એ ભાવનો અનુભવ તે એનું ઊંડાણ છે, અને એ વિષયની વિચારણા તે એની ઉપરની ચીજ છે. આમ બે સ્તર છે, એક જ વિષયના બે સ્તર લઈએ, બે સ્ટેજ લઈએ તો એક ઉપરની ચીજ છે, એક ઊંડાણની ચીજ છે. વિચાર ચાલે છે, ચિંતવન ચાલે છે, એની વાતચીત ચાલે છે, એમાં પણ સાથે વિચાર હોય છે, વાતચીતની અંદર વિચાર સાથે રહે છે. તો એ વિષય છે એ ઉપરનો ગણવામાં આવે છે. અને એ વિષય એ ભાવોના અનુભવમાં જઈને અનુભવથી એ વિષયને સમજવો, અનુભવથી અનુભવ જ્ઞાન કરવું, તે ભાવોનું વિચાર જ્ઞાન કરવું નહીં પણ અનુભવ જ્ઞાન કરવું, એ તે વિષયનું ઊંડાણ છે. એને બીજી ભાષામાં પ્રયોગ કહેવામાં આવે છે. અથવા પદ્ધતિસર કહીએ તો થિયરી અને પ્રેક્ટિસ. થિયરીટિકલ જ્ઞાન છે એ ઉપરનું જ્ઞાન છે, પ્રેક્ટિકલ જ્ઞાન છે ઊંડાણવાળું જ્ઞાન છે. પણ એ પણ એક વ્યાખ્યા થઈ ગઈ, એટલે એમાં એની વ્યાખ્યામાં ચાલીને વ્યાખ્યા સમજી લીધી એટલે પૈતું તો એ પાછો બહારનો બહાર રહી ગયો, ઉપરને ઉપર રહી ગયો, એમ નથી લેવું. તો અહીંયા તો બહુ પ્રારંભિક વાત કરી છે, એમ કે આ જે બોલ છે એ સમ્યક દર્શનને પ્રાપ્ત કરવા માટે, સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા પહેલા એને અનુકૂળ પૂર્વ ભૂમિકામાં હોય છે, કે જેને વ્યવહારથી ઉપચારથી એમ કહેવાય કે આને કારણે આ જીવ પામ્યો, આવા ભાવ હતા માટે આ જીવને આત્મદર્શન થયું, સ્વરૂપ દર્શન થયું, એવી જ્યારે વાત કરે છે ત્યારે તે ભાવોનું સ્વરૂપ શું છે એના ઊંડાણમાં જવું જોઈએ. હવે હિત અને અહિત સાધવાનું અહીંયા ઊંડાણ લેવું છે, અને અંતરનું ઊંડાણ એવું ઊંડાણને પણ એકલો શબ્દ નથી રાખ્યો, અંતરનું ઊંડાણ લેવું છે. હવે અંદરમાંથી અંતરમાંથી જે વાત ઉગે છે એનો અર્થ એ છે કે આ વિષયની અંદર કોઈ કચાશ રાખવા માંગતો નથી. આજે જેને અંતરમાંથી પોતાના હિત કરવાનો ભાવ જાગે છે ત્યારે હિત અહિતના ભાવોના ઊંડાણમાં એ જાય છે, એટલે હિતરૂપ ભાવનો અનુભવ, અહિતરૂપ ભાવનો અનુભવ આ બંનેને એ જોયા વગર જવા દેતો નથી, તપાસ કરે છે કે શું છે એમાં. હવે ઉપરનું અને અંદરનું માં બે વચ્ચેના તફાવતને તપાસીએ તો જે જીવો કષ્ટદાયક પ્રવૃત્તિ કરે છે અને સાધના માને છે કે આવી અનેક કષ્ટદાયક પ્રવૃત્તિ કરીને સાધના કરવા છતાં એને અંતરના ઉંડાણથી સાધના નથી કરી એનો પુરાવો શું? એની સાબિતી શું કે એને એના અનુભવમાં જઈને તપાસ નથી કરી કે આમાં હિત થયું કે ન થયું? બરોબર, એવી તપાસ એને કદી નથી કરી. એટલે એ તપાસ કર્યા વિના આમ શું કર્યું છે? જે નિર્ણય ખોટો થઈ ગયો છે, વિધિના વિષયમાં જે ખોટો નિર્ણય થયો છે, રીત અને કાર્ય પદ્ધતિના વિષયમાં જે ખોટો નિર્ણય થયો છે, એ નિર્ણયને આંધળુકિયા અનુસરણ કરે છે. એટલે એ વિષયના ઊંડાણમાં એ જતો નથી. અને તેથી એમ કહી શકાય કે એને હિત અહિતની ભાવના અંતરના ઊંડાણમાંથી થઈ નથી. જો થઈ હોય તો આ પરિસ્થિતિ હોય નહીં, થઈ હોય તો આ પરિસ્થિતિ હોય નહીં. જગતમાં પણ જ્યાં લાભ નુકસાનનો પ્રશ્ન છે ત્યાં એની પૂરી દરકાર ઊભી થઈ જ જાય છે, ઊભી થયા વિના રહેતી નથી. એક વખત અમારે મુમુક્ષુઓ ભાઈઓમાં ચર્ચા ચાલતી હતી, કોઈ તર્ક કર્યો કે આ બધી આત્માની વાતો, સારી સારી વાતો તમે કરો છો, કેમ કે તમારે કોઈ બીજી ચિંતા ફિકર છે એવું દેખાતું નથી, બહારમાં કોઈ ચિંતાજનક તમારી સંયોગોની પરિસ્થિતિ દેખાતી નથી, એ ઉપરથી એમ લાગે છે કે તમે એ નિશ્ચિંત થઈને આવી બધી ડાઈ ડાઈ સારી સારી વાતો કરો છો, પણ ઉપાધિ માથે પડી હોય ને ઉપાધિ વર્તતી હોય ત્યારે આ બધું રહેતું નથી, હાયલું જાય છે, ચાલ્યું જાય છે. અને પાછા એમ કે અમે ઘણા મુમુક્ષુ જ્યાં છે એ ચિંતા ન હોય ત્યારે તો મજાની ઘણી સરસ વાત કરે, પણ જ્યારે ચિંતામાં આવી પડે ત્યારે આ બધી વાતમાં એની બધી વાતો ક્યાંય ખોવાઈ જાય છે, અને ચિંતામાંની પ્રવૃત્તિમાં એવા લાગી જાય છે, ચિંતા દૂર કરવાની પ્રવૃત્તિમાં, કે આ વાત ક્યાંય એ કરતા હોય એવું પણ લાગે નહીં, વિચારતા હોય એવું પણ લાગે નહીં. એટલે એમ લાગે છે કે આ તો એક કરવાની બીજી ઉપાધિ ન હોય ત્યારે કરવાની વાત છે, કે ઠીક છે ચાલો બીજી વાત કરતા આ વાત સારી છે ને, આમાં સમય પસાર કરીએ. એને એક બીજા ભાઈએ તર્ક આપ્યો, બીજા મુમુક્ષુ, કે તો પછી તમારા પ્રશ્નથી, તમારા તર્કથી એમ થાય છે કે ચિંતા હોય ત્યારે આ આ આ આત્મ સ્વરૂપની ને સ્વભાવને સાધનાને એની વિચારણા નથી કરી શકાતી ઉપાધિ આડે. જો ઉપાધિ આડે આ ન કરી શકાય એવું હોય તો એક મારો તર્ક છે, તર્કની સામે ભાઈએ તર્ક લડાયો, કે શરીરમાં રોગ હોય ને વેદના હોય ત્યારે ક્યાંક લાભ નુકસાનનો પ્રશ્ન ઊભો થતો હોય તો વિચારવા લાગી જાય કે ન લાગી જાય? વ્યાધિની ઉપાધિ ઘણી હોય, શરીરના રોગની વ્યાધિની ઉપાધિ ઘણી હોય, એ વખતે કોઈ મોટો નફો નુકસાનનો સવાલ ઊભો થતો હોય, પ્રસંગ ઊભો થતો હોય તો એને વિચારવા લાગે છે કે જીવ નથી લાગતો? તો ઉપાધિગ્રસ્ત અવસ્થામાં લાભ નુકસાનને બરાબર વિચારી શકાય છે એ તો સૌના અનુભવની વાત છે. તો એ ગમે તેવા ઉપાધિગ્રસ્ત સંયોગોમાં પરિસ્થિતિમાં અહીંયા આત્માના હિત અહિતનો વિચાર ન કરી શકાય એવું કોણે કહ્યું? પણ એને હિત અહિત છે કે કેમ એને સમજાવવું જોઈએ, સમજમાં આવવું જોઈએ કે આ હિતની વાત છે, આ અહિતની વાત છે. અને હિત અહિત એ પ્રયોજનનો વિષય છે, એટલે હિત અહિત રૂપ જે પ્રયોજન, એ પ્રયોજન વિષયની જેને પકડ આવી છે એ કોઈ પણ હાલતની અંદર અથવા કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે ક્ષણે ક્ષણે હિત અહિતના વિચારમાં અવલોકનના ઊંડાણમાં જાય છે, એની તપાસમાં જાય છે. એ તપાસમાં જાય છે એ એના ઊંડાણને સૂચવે છે. જો જીવ ચાલતા ભાવોનાની તપાસમાં ન જાય તો એ ઊંડાણમાં નથી જતો, માત્ર વિચારની ઉપલબ્ધ પરિસ્થિતિમાં રહે છે. उपलब्धपणे विचार विचार करता, मनन करता, चिंतन करता काही वळत नाही. हे मूलमा आवश्य विषय ऊपर ऊपर ना कार्य थी काही वळवानो नाही. तो
आजीवे आसुदी जो काही करे
ચાલે છે તો એ સ્પષ્ટ થાય છે કે જે સ્થિતિ એની વર્તમાન સ્થિતિ સ્પષ્ટ કરે છે કે એને ભૂતકાળમાં શું કર્યું છે. વર્તમાન સ્થિતિ એની સાબિતી છે કે એણે ભૂતકાળમાં શું કર્યું છે, કઈ પદ્ધતિએ કર્યું છે, યોગ્ય પદ્ધતિએ કર્યું છે કે અયોગ્ય પદ્ધતિએ કર્યું છે, એની વર્તમાન સ્થિતિ જ એની સાબિતી છે. કોઈને પૂછવા જવું પડે એવું નથી. ત્યારે અહીંયા એક બહુ મહત્વની વાત છે કે હિત સાધવા આત્મા જાગ્યો એમ નહીં, જાગ્યો છે તો અંતરના ઉંડાણમાંથી જાગ્યો છે કે નહીં. કેમ કે અહીંયા ત્રીજી લીટીમાં જ કહેશે કે એને માર્ગ મળી જશે, એને માર્ગ કરી દેશે, પણ એની પ્રવૃત્તિ, એની લગ્ન, એની જાગૃતિ એને માર્ગ કરી દેશે. માર્ગ શું ચીજ છે? અંતર્મુખ થવું એ માર્ગ છે. જીવે જેટલું બધું કર્યું છે એ બહિર્મુખ ભાવે કર્યું છે, બહિર્મુખ પ્રવૃત્તિ કરી છે, અને તપાસ્યું નથી કે આ બહિર્મુખ છે કે અંતર્મુખ છે, એની તપાસ કરી નથી. ત્યારે એને એમ કહે છે કે જો તું તારી તપાસણી કરીશ અને તપાસતા તું એના ઊંડાણમાં જઈશ તો તને અંતર્મુખ થવાનો માર્ગ મળી જશે, તો તને અંતર્મુખ થવાનો માર્ગ જરૂર મળી જશે. નહીં મળે એવો પ્રશ્ન નથી, મળશે જ. પણ એ સિવાય બીજી રીતે બાહ્ય પરિણામથી બહિર્મુખ પરિણામથી તે શાસ્ત્ર જ્ઞાનની ગમે તેટલી પ્રવૃત્તિ કરી હોય કે મન વચન કાયાથી કષાયની મંદતાની ગમે તેટલી પ્રવૃત્તિ કરી હોય, વ્રત નિયમ સંયમ તપની, એ તને ઉંડાણમાં આત્મહિતના ઉંડાણમાં જવા માટે કાંઈ પણ કાર્યકારી થઈ નથી અને તારું હિત થયું નથી, એની સાબિતી તારી વર્તમાન સ્થિતિ છે. ક્યાંય બહાર જવું પડે એવું નથી, એના ફળ સ્વરૂપે છે વર્તમાન સ્થિતિનો. એટલે અહીંયાથી જે રીતનો વિષય છે અને પૂર્વ ભૂમિકાની રીત કેવી હોય એ આ બુદ્ધની અંદર બહુ સારી રીતે ખોલી રહ્યું છે.
વાદિદેવજી મંદર ભગવાનનો જય હો પરમ કૃપાનો શ્રી.